તારીખ 17/12/1986 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 33 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 27.
લાગી છે તેને જ લાગી છે, પરંતુ બહુ ખેદ ન કરવો. સ્વરૂપ પ્રાપ્તિની લગ્નિ ઉગ્ર થાય અને સાનુભવમાં જઈ શકાય નહીં. પ્રયત્ન કરવા છતાં અને પ્રયત્નમાં કેટલી કૃત્રિમતા થઈ જતી હોવાથી ત્યાં ખેદ પણ ઉત્પન્ન થાય છે. જેમ કોઈ ચીજ મહેનત કરતા મળે ને એને ખેદ થાય, એવો પ્રકાર છે. જેમ તૃષા લાગે એને પાણી વગર ન રહી શકે, એમ જેને પોતાનો આત્મા જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ, અને એના માટેની ઉગ્ર ભાવના થવા છતાં અંદરમાં કાંઈ કચાશ રહેતી હોય અથવા પુરુષાર્થ સહજપણે ઉત્પન્ન થવો જોઈએ તે સહજ ન થતો હોય, જેટલી માત્રામાં થવો જોઈએ તેટલી માત્રામાં, ત્યાં ખેદ પણ થઈ આવે છે. ખેદ થઈ આવે છો તો પણ બહુ ખેદ કરવા યોગ્ય નથી. એટલી હદે ખેદ કરવા યોગ્ય નથી કે જેથી પરિણામમાં કોઈ નીચેના સ્તરમાં આવી જવાય, નીચી કોટીના પરિણામ થઈ જાય, એ પ્રકારે એટલી હદે ખેદ થવા યોગ્ય નથી અથવા કરવા યોગ્ય નથી. આ બધા ભાવો સૂક્ષ્મ છે ને એની મર્યાદા છે. એ ભૂમિકામાં આવેલા જીવને કાંઈક અંશે સમજાય છે, એ ભૂમિકામાં ન આવ્યા હોય તો બહુ ન કરવો અને થોડો કરવો, થોડો કરવો એટલે કેટલો કરવો બહુ, આ વિશે થોડો ન સમજાયો છે. પણ એનો કોઈ બીજો ઉપાય નથી, કેમ કે આ તો અંતરંગ પરિણામો છે, અંદરના પરિણામો છે, એટલે બહારમાં એનું કોઈ મીટર નથી, એનું કોઈ માપ નથી કે આમ થાય ને આમ ન થાય. પણ સહજપણે લગ્નિના કાળમાં પ્રાપ્તિ ન થાય ત્યારે ખેદના પરિણામ થાય એને એટલું માર્ગદર્શન છે કે એવી રીતે ખેદ નથી કરવા યોગ્ય કે જાણે આ જ સ્થિતિ રહેવાની છે, એ ખ્યાલમાં રાખીને વાત છે. કુટસ્થ નથી, જે વર્તમાન સ્થિતિ મિથ્યાત્વની સ્થિતિ છે, જે ઉદયભાવો સાથે રાગાદિ ભાવો સાથે એકત્વ થઈ જાય છે, અનાદિનું થઈ રહ્યું છે ને અત્યારે છોડવાનો પ્રયત્ન કરવા છતાં હજી છૂટતું નથી, તો કાંઈ એ સ્થિતિ કુટસ્થ નથી, એટલે એવી એ પરમેનન્ટ નથી, કાયમી એ કોઈ સ્થિતિ નથી, પરિણમનશીલ છે એટલે બદલતી પરિસ્થિતિ છે, એ ખ્યાલમાં રાખવા યોગ્ય છે. કેમ કે અનિત્ય પર્યાયમાં, અનિત્ય ભાવોમાં નિત્યપણું અધ્યાસે કરીને થઈ રહ્યું છે, એ પ્રકારે અહીંયા અપ્રાપ્તિ અને ખેદના કાળમાં નહીં થવું જોઈએ. એવી રીતે ખેદ નહીં થવો જોઈએ, ખેદ તો થશે, ખેદ થાય ન થાય એ પ્રશ્ન નથી, ન થાય તો હજી એ પણ એથી નીચી કુટીમાં છે, થાય તો કંઈક લગ્નની સ્થિતિ ઠીક છે, સારી છે, પણ છતાંય કર્તવ્ય છે એમ સમજીને કોઈ કૃત્રિમતાથી કરે એ પ્રકાર પણ નથી, સહજ થાય તો પણ એ સ્થિતિ કાયમી નથી, કુટસ્થ નથી, એ પણ બદલતી ચીજ છે, એ વિષયમાં લક્ષ્ય હોવું ઘટે. જો એવું લક્ષ્ય હોય તો ખેદનું જે પ્રમાણ છે એમાં ફરક પડે છે, અથવા યોગ્ય પ્રકારે થાય છે. દરેક ભૂમિકામાં સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા હો, ચોથા ગુણસ્થાનની ભૂમિકા હો, પાંચમાની ભૂમિકા હો, છઠ્ઠા સાતમાની ભૂમિકા હો, એ તે ભૂમિકાના કેટલાક ચોક્કસ પ્રકારના પરિણામ છે શુભાશુભના, એ પ્રકાર આવે જ આવે, આવ્યા વિના રહે નહીં એવી પરિસ્થિતિ છે. ત્યાં એમ સમજે કે એવા પરિણામ કેમ આવે છે, કઈ વસ્તુના સ્વરૂપને સમજ્યા નથી. ગુરુદેવશ્રીએ ચાર ચોથી પાંચમી છઠ્ઠી સાતમી ભૂમિકાના બોલમાં એ વાત લીધી છે કે નહીતર નિશ્ચયાભાસ થઈ જાય. શું જો એમ ન સમજ હોય તો નિશ્ચયાભાસ પણ થઈ જાય. સમુચિત પ્રસંગમાં, ઉદયના કાળમાં સમુચિત રાગ જો ન થાય, રાગી હોવા છતાં રાગ ન થાય, વિતરાગ હોય ને રાગ થવાનો પ્રશ્ન નથી, પણ રાગમાં ઊભો છે ને એને સુયોગ્ય પ્રકારનો રાગ ન થાય તો નિશ્ચયાભાસ હોય અથવા થઈ જાય. પર્યાયમાં પોતાના કારણે અશુદ્ધતા છે, પોતાના કારણે એટલે પોતાની યોગ્યતાને કારણે અશુદ્ધતા છે, બીજાના કારણે નથી અને પોતાના કારણે નથી એમ પણ નથી, કોઈ નિમિત્તના કારણે કે કર્મના ઉદયના કારણે અશુદ્ધતા નથી, અને પોતાના કારણે અશુદ્ધતા નથી એમ પણ નથી, આ બે રીતે માનવું પડે છે. પર્યાયમાં પોતાના કારણે અશુદ્ધતા છે એમ ન માને, અને આત્મા શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે એવું જે શુદ્ધતાની શુદ્ધાત્માની મુખ્યતા વાળા ઉપદેશ સાંભળીને એકલો આત્મા શુદ્ધ છે એમ માને છે તે નિશ્ચયાભાસી છે. આભુમુક્ષુની વાત લઈ લીધી કે શુદ્ધાત્માનો ઉપદેશ સાંભળે, શુદ્ધાત્માનો ઉપદેશ સાંભળીને એ ભાવ એને રૂચે, શુદ્ધાત્માની રૂચિ વિશેષ થાય, શુદ્ધાત્મા બાજુ વજન થાય, અને હું શુદ્ધાત્મા છું એવું વજન લઈ જવાનું હોવા છતાં પણ, અને રાગાદી ભાવો ઉપરથી વજન ઉઠાવી લેવાનું હોવા છતાં પણ, તે પરભાવો છે એમ કરવાનું હોવા છતાં પણ, પરભાવ તરીકે એને જોવાનું હોવા છતાં પણ એકલો આત્મા શુદ્ધ છે એમ માને, પર્યાયમાં પોતાના કારણે પણ અશુદ્ધતા છે એમ ન માને, તો તે નિશ્ચયાભાસી છે. ભક્તિ આદિનો રાગ તો મુનિને પણ આવે છે, છતાં નીચલી ભૂમિકામાં તે રાગ હોતો નથી. એમ જે તે ભૂમિકામાં જે તે પ્રકારનો ભૂમિકાનો રાગ હોવો જોઈએ એવો રાગ હોતો નથી એમ માને, તો તે પણ નિશ્ચયાભાસી છે. આ ગુરુદેવ ઉપર લોકોએ આરોપ કર્યો હતો કે એકલો નિશ્ચયનો ઉપદેશ આપે છે. અહીંયા એમ કહે છે કે જે ભૂમિકામાં જે રાગનો વ્યવહાર હોવો ઘટે એમ ન માને તે નિશ્ચયાભાસી છે. જે વ્યવહારને વ્યવહારના સ્થાનમાં માનતો નથી અવશ્ય તે નિશ્ચયાભાસી છે, ચોખ્ખે ચોખ્ખો નિશ્ચયાભાસી છે એમ કહેવું છે. એટલું તો સ્પષ્ટ કર્યું છે. અને રાગ થાય છે એને આદરણીય માને, જે રાગ થાય છે શુભરાગ થાય છે કરવા યોગ્ય માને, આદરણીય માને, તો તે વ્યવહારાભાસી છે. અને બંને મિથ્યા દ્રષ્ટિ છે, તે બંને મિથ્યા દ્રષ્ટિ છે. હા, વજન ઉઠાવવા માટે અને શુદ્ધાત્મામાં અહંપણું કરવા અર્થે એમ કરવામાં આવે છે, તો પણ જ્ઞાનમાં ખબર છે, આવું શ્રદ્ધા જ્ઞાનનું જોર છે, તો પણ જાણપણારૂપ જ્ઞાનમાં ખબર છે કે રાગ અશુદ્ધ, મારી અશુદ્ધતા છે, મારે પર્યાયમાં મારે કારણે થાય છે, નિમિત્તના કારણે પણ નહીં, ત્રિકાળીના કારણે પણ નહીં, પણ એ વખતે મારું કાર્ય છે એને ખબર છે. ચૌદમાં ગુણસ્થાન સુધી પણ અવસિદ્ધત્વ ભાવ હોય છે તેને માને નહીં, તો તે ખરેખર નિશ્ચયને પણ જાણતો નથી. અહીં નિશ્ચયાવલંબી કહેલ છે, મોક્ષના પ્રકાશક ઉપરના પ્રવચનોમાંથી બોલું છું. અહીં નિશ્ચયાવલંબી કહેલ છે તેનો અર્થ નિશ્ચયને જાણે છે એમ નથી, પણ નિશ્ચયની વાતો કરે છે, પણ નિશ્ચયને યથાર્થપણે જાણતો નથી. નિશ્ચયની વાત કરે અથવા નિશ્ચય સ્વરૂપનો વિકલ્પ કરે, એમ કંઈક વાત નથી કરતા, પણ અંદરમાં નિશ્ચય જે આ શુદ્ધાત્મા છે એનો વિકલ્પ આવે છે, તો વાત કરે કે વિકલ્પ કરે, વાત કરે એ વિકલ્પપૂર્વક વાત કરે છે, એમાં વિકલ્પ આવે, એમાં કોઈ વાત કરે ને કોઈ ન કરે, પણ વિકલ્પ તો હોય છે. એવો નિશ્ચયનો જેને વિકલ્પ છે, પણ નિશ્ચય સ્વરૂપને યથાર્થ રૂપે જાણતો નથી, તે નિશ્ચયાભાસનો શ્રદ્ધાની બની નિશ્ચયાભાસ, એ નિશ્ચયાભાસ છે, અને એ રીતે પોતાને મોક્ષ માર્ગી માને છે અને નિશ્ચયાભાસ માને છે પોતાને મોક્ષ માર્ગી, તે જીવ તો નિશ્ચય અને વ્યવહાર બંનેને યથાર્થપણે જાણતો નથી એમ લીધું છે. ન તો એ નિશ્ચયને જાણે છે, ન તો એ વ્યવહારને જાણે છે. નિશ્ચયમાં તો જીવ અનાદિથી ભૂલેલો છે, પણ વ્યવહારમાં સાવધાન છે. કેટલાક વ્યવહારમાં વ્યવહારની પકડવાળા થઈ જાય છે, વ્યવહારને આદરણીય માને છે, તે વ્યવહારને ભૂલે છે, અને કેટલાક વ્યવહારના સ્થાનમાં વ્યવહારને ઉડાવીને વ્યવહારને ભૂલે છે. એમ બે રીતે વ્યવહારને ભૂલે છે. એટલે ગુરુદેવ શ્રી કહેતા જરાય આડુંઅવળું કરે તો આમાં ચાલે એવું નથી. પ્રયોજન છે વિકારનો વિભાવનો અભાવ કરવાનો. કોઈ પણ પ્રકારે પ્રયોજન ઉલટું થઈ જાય તો એને પ્રયોજનના વિષયમાં લક્ષ્ય રાખ્યું નથી અથવા પ્રયોજન ચુકાઈ ગયું છે એવું બને છે. જેને લાગી છે તેને જ લાગી છે એવી આત્મપ્રાપ્તિની ઉગ્ર લગ્ની હોય ત્યારે ખેદના પરિણામ થવા યોગ્ય છે. તો પણ એમાં આટલી વિચારવા જેવી વાત છે અથવા આટલું માર્ગદર્શન છે કે વસ્તુ પરિણમન છે, પરિણમનશીલ છે અને કુટસ્થ નથી, એ ખ્યાલ રાખવા જેવો છે. નથી થતું એટલે નહીં જ થાય એમ માની લેવા જેવું નથી. શુભાશુભ પરિણામ તો થશે, શુભાશુભનો અભાવ કરવાનો માર્ગ છે, તો પણ શુભાશુભ પરિણામ વિતરાગતાની શ્રેણીને માંડે ત્યાં સુધી બુદ્ધિપૂર્વક ના તો શુભાશુભ થયા વિના રહેતા નથી. શુભાશુભ પરિણામ તો થશે, જે ભૂમિકામાં એ થશે તે ભૂમિકામાં તેને છોડવા જઈશ એમ કહે છે. જે ભૂમિકામાં એ થવા યોગ્ય છે અને થાય છે તે ભૂમિકામાં છોડવા જાય તો શુષ્ક થઈ જાય છે અથવા શૂન્ય મનસ્ક થઈ જાય છે. શૂન્ય થાય છે એટલે શું છે કે એક જાતનો એવો ભ્રમ થાય છે કે બસ હું શૂન્ય થઈ જાઉં, શૂન્ય થઈ જાઉં, શૂન્ય થઈ જાઉં, કાંઈ વિકલ્પ ન કરું. પણ જે શુભાશુભ પરિણામ થવા યોગ્ય છે એ થાય જ છે, એમાં કર્તૃત્વ બુદ્ધિએ કોઈ પરિણામને કરવા જાય અને એ રીતે પરિણામ થઈ શકે એ વસ્તુ સ્થિતિ નથી. કોઈ પણ પ્રકારે પર્યાયમાં આમ કરવું છે એમ સમજીને કરવાના અભિપ્રાયથી એ વિપરીત અભિપ્રાય છે. કોઈ કરવા ચાહે તો પણ થઈ શકતા નથી પરિણામ, એવી કોઈ પરિણામની સ્વકાળની કુદરતી સ્થિતિ છે. શૂન્ય થઈ જઈશ તેને છોડવા જઈશ તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ. જે રીતે તને યથાર્થપણે પરિણમન થવું જોઈએ એવું નહીં થાય. એટલે શુભાશુભનો પરિત્યાગ કરવાનો છે તો પણ યથાર્થપણે એનો અભાવ થાય, એમ ન કરવામાં આવે તો પણ બીજે રસ્તે જીવ ચડી જાય છે, શુષ્ક થઈ જાય છે. કોઈ માટે એકદમ ઉતાવળ ન કરવી, માટે એકદમ ઉતાવળ ન કરવી. એ કોઈ નિયમ નથી એનો. પૂર્વકર્મ અનુસાર શુભાશુભ પરિણામ સામાન્ય રીતે જે મનુષ્ય ગતિ હોય તો મનુષ્ય ગતિને યોગ્ય હોય છે, તિર્યંચ હોય તો તિર્યંચ ગતિને યોગ્ય હોય છે, કોઈ જીવ નારકીમાં હોય તો નારકીને યોગ્ય હોય છે. પણ અહીંયા મુખ્યપણે મનુષ્યની વાત ચાલે છે. આ તો મુમુક્ષુને માર્ગદર્શન છે એટલે મનુષ્યની વાત ચાલે છે. તો મનુષ્યને યોગ્ય પોતાના જે સંયોગો હોય, ઉદય હોય, એને અનુસરીને પરિણામ આવે છે. અને જીવ રાગમાં ઊભો છે એટલે શુભાશુભ પરિણામ એને થઈ આવે છે. થાય એનો ખેદ થાય, કરવા યોગ્ય નથી, અભાવ કરવા યોગ્ય છે, ટાળવા યોગ્ય છે, એ ખ્યાલ છે એટલે એનો ખેદ થાય. તો પણ કર્તૃત્વ બુદ્ધિના જોરથી એને મટાડવા માગે કે આ ન થવા જોઈએ, કેમ થાય છે, ન થવા જોઈએ, એને માટે આકુળતા કરે, અત્યંત આકુળતા કરે. અથવા એવી રીતે કર્તૃત્વ બુદ્ધિ એ ઉતાવળ કરે, એ એકદમ ઉતાવળ છે, ઉતાવળ છે. માટે એકદમ ઉતાવળ ન કરવી. સામાન્ય રીતે આવા પ્રકારના માર્ગદર્શનમાં કૃત્રિમતા છોડાવી છે. માર્ગ એવો છે કે જીવ પોતાના સ્વભાવને ઓળખે, મૂળ સ્વરૂપને ઓળખે, અને ઓળખવા પાછળના પ્રયત્નમાં, ઓળખવાની દિશાના પ્રયત્નમાં જો એનું ફળ સ્વરૂપ ઓળખાય એવા પ્રકારે આવે તો સહજપણે એને એ ઓળખાયેલા સ્વરૂપ, ઓળખાયેલું સ્વરૂપ અનંત મહિમાયુક્ત હોવાથી એનો અપૂર્વ મહિમા પ્રગટ થાય. અપૂર્વ મહિમા પ્રગટ થાય ત્યારે એક પરિસ્થિતિ એની એ ઉપજે છે કે એ સ્વરૂપનું જ લક્ષ્ય રહે અને બીજું લક્ષ્ય ન રહે. જેમ કોઈ અંધારી રાતે જાય અને કલ્પના થઈ ગઈ હોય કે મેં ભૂત જોયું, અંતરદેવો કાંઈ દેખાતા નથી, પણ એને એમ થઈ જાય કે મેં આવું કંઈક જોયું, ભય પ્રકૃતિ વાળા જીવો હોય છે, ભયને લઈને કલ્પના થાય કે કાળા કપડા પહેરેલી કોઈ ડોશી કે બાઈ હતી, હમણાં હતી ને કેમ હવે નથી દેખાતી. એક તો અંદરમાં ભયથી કલ્પના થઈ હોય અને એમાં કાંઈક પાંદડું હેલું હોય, અવાજ પણ થયો હતો, ઠીક, તો એકદમ એને એટલી બધી સેકન્ડોની અંદર એટલી બધી ઊંડી અસર થઈ જાય છે કે પછી એને એ અસર દૂર કરવામાં ઘણો સમય લાગે છે અને ઘણો પરિશ્રમ લાગે છે. આટલું તો ભયને લઈને બાહ્ય પરિણામની અંદર પરિસ્થિતિ ઊભી થાય છે. તો જે પરમ તત્વ અનાદિથી જાણ્યું જોયું નથી એવા અદ્ભુતથી અદ્ભુત સ્વરૂપનું ભાષણ ભાવ ભાષે તો એનું લક્ષ્ય છે એ જતું નથી, એનું લક્ષ્ય રહી જાય છે. એનું લક્ષ્ય રહી જાય છે એમાં ઉતાવળે થતી નથી, પ્રયત્ન થાય છે તો પણ. એમાં ખેદ થાય છે તો પણ એ ખેદ એવો થતો નથી કે જેથી એને શૂન્યતા આવે કે શુષ્કતા આવે. એના પોતાના સ્વરૂપનો મહિમા જ એવો ઘર કરે છે ત્યાં કે એને શુષ્કતા થવાનો તો કોઈ પ્રસંગ જ નથી. શુષ્કતા તો એને થાય જ નહીં. એમ જો રસ્તે બરાબર ચડે, પરિણામ સુયોગ્ય પ્રકારે જો વળે તો બીજી ગડબડ થતી નથી. પણ એવો પ્રકાર થતો નથી, છતાં જેને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે અને લગ્ની છે, તીવ્ર લગ્ની છે, એને ક્યાંક ક્યાંક ભૂલ થાય છે તો એ સંબંધની અંદર અહીંયા માર્ગદર્શન આપે છે. જોજે શુષ્કતા ન થાય, ખેદ થાય છતાં જોજે એવો ખેદ ન થાય કે જાણે આ કુટસ્થ આ સ્થિતિ રહેવાની છે ને જાણે બદલવાની જ નથી, એવું ન મનાઈ જાય, એવું ન લાગી જાય, એવું ન ભાસી જાય અને ખેદ થાય, એ રીતે ખેદ ન થવો જોઈએ. ત્યાં મુમુક્ષુ જીવ ઉલ્લાસના કાર્યોમાં પણ જોડાય, અશુભનો પ્રકાર આવ્યો. બહારની અંદર દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષની ભક્તિના અથવા એવા ધાર્મિક પ્રસંગોનો ઉદય હોય તો એમાં જોડાય. ઉદય કોઈ લાવ્યો લવાતો નથી. શું ઉદય કોઈ લાવ્યો લવાતો નથી? આપણે અહીંયા મંદિર નહોતું, મંદિર કરવું છે એમ ભાવ ભાવના હોય તો તરત થઈ જાય એવું નથી. કોઈને એમ થાય કે આ મંદિર થાય, લાખોનો ખર્ચ થાય, બધાએ પૈસા આપે તો આપણે કંઈક આપવું પડશે. શું જરૂર છે? એક મંદિર તો છે ગામમાં, બીજા મંદિરની શું જરૂર છે? ઠીક, આખરમાં તો આ દિવસમાં એક કે બે વખત દર્શન કરીને પગે લાગવા જાઉં છું, બીજું કાંઈ કામ છે? હે, કોઈને કોઈ પ્રકારે હોય તો ઠીક ને ન હોય તો ઠીક, બે પ્રકારે પરિણામ આવી શકવા યોગ્ય છે. શું પણ હોય તો ઠીક તેથી કંઈ લવાતું નથી ને ન હોય તો ઠીક તેથી કંઈ આવે પ્રસંગ એ કંઈ ટાળી શકાતો નથી. પણ જ્યારે જે પ્રકારનો ઉદય હોય ત્યારે મુમુક્ષુ જીવના યોગ્ય જ પરિણામ હોય. બરાબર, એ ઉલ્લાસથી એમાં જોડાય. શું કહ્યું અહીંયા?
ઉલ્લાસથી જોડાય.
કે મુમુક્ષુ જીવ ઉલ્લાસના કાર્યોમાં પણ જોડાય, ત્યાં શુષ્ક બનીને આઘો રહે કે ના ના, મારે તો કાંઈ શુભાશુભ તો કંઈ કરવા નથી ને, મારે તો એક આત્મા શુદ્ધાત્મા જોઈએ, ક્યાંય શુભાશુભમાં મારે જવું નથી. તો તું કાં શૂન્ય થઈ જઈશ, કાં શુષ્ક થઈ જઈશ, એ પ્રકારે પરિણામ હતા નથી. મુમુક્ષુ જીવ ઉલ્લાસના કાર્યોમાં પણ જોડાય અને એ ઉલ્લાસના કાર્યોમાં જોડાય ત્યારે સાથો સાથ એમ અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જ કરે. આ લક્ષણ છે. સંતોષ ન થાય, ઘણો ઉલ્લાસ આવ્યો, ભક્તિભાવમાં ઘણો ઉલ્લાસ આવ્યો, સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે ઘણો ઉલ્લાસ ભાવ આવ્યો, એટલે બહુ સારા ભાવ આવ્યા એમ માનીને સંતોષ એને પકડાય. આવા પરિણામ થાય છે પણ એ તો કાંઈ નથી. જે મારે પરિણામ, મારા સ્વરૂપના સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ થવા જોઈએ, એ પરિણામ અંગેનો મારી લગ્ની છે, એની ભાવના છે, એનો પુરુષાર્થ છે, એ નથી થતા ને વચ્ચે આ ઉદય આવતા આ પરિણામ પણ થઈ આવે છે, ઉલ્લાસ પણ થઈ આવે છે, પણ હારે હારે એને ખટકે છે. જે જોઈએ છે હજી પરિણામ થતા નથી. ઉલ્લાસ હોય ને અંદર ખટક પણ હોય એમ છે. હા, જોડાય. હા, ઉલ્લાસથી જોડાય. બહારમાં ઉલ્લાસ દેખાય, અંદરમાં ખટક હોય. આમ વિચિત્ર પરિસ્થિતિ પહેલેથી શરૂ થાય છે, સમ્યક દ્રષ્ટિ છે. એ પણ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિના કાર્યમાં જોડાય, છતાં અંદરમાં એને દુઃખભાવ જાણે છે, એને કર્તવ્ય જાણતા નથી. જોડાય ત્યારે ઉલ્લાસ દેખાય, ભક્તિ કરે ઉલ્લાસ દેખાય, પણ અંદરમાં ભાન છે કે આ આશ્રવ છે, આત્માને લાભના પરિણામ છે એમ જોતો નથી. એને બરાબર જ્ઞાન છે, એનું ભાન છે ને જ્ઞાન છે કે આ થઈ આવે છે, સહજ થઈ આવે છે, એવી જ કોઈ યોગ્યતા છે થઈ આવે છે, પણ પોતે જાગ્રત છે અંદરમાં કે આ શું ચીજ છે, એમાં એને છેતરાતો નથી કે ધોખો ખાતો નથી. આ જે ખટકે છે એ તો એને જે અભાવ છે, મુમુક્ષુને પ્રાપ્ત કરવું છે, સ્વાનુભૂતિની દશા હોવી જોઈએ, એ દશાનો એનો પ્રયત્ન છે, એ દશાની એની ભાવના છે, અને એના સ્થાનમાં હજી આ શુભાશુભનો ઉદય આવે ને એમાં જોડાઈને એમાં ઉલ્લાસ વગેરે થાય છે, તો એને સાથે સાથે ખટક આવે છે. અથવા અર્પણતા કરવી પડે છે એની ખટક નથી, એ તો ઉલ્લાસથી અર્પણતા કરે છે, તેમ છતાં અંદરમાં શુદ્ધ ભૂમિકાની પ્રાપ્તિ નથી, એની અંદરમાં ખટક રહે છે. રસ કેટલે સૂક્ષ્મ પરિણામોની કેટલીક વાતો છે, આ છતાં એ ભૂમિકામાં આવેલા જીવને બહુ અસાધારણ માર્ગદર્શનનો વિષય છે. મોક્ષુ જીવ ઉલ્લાસના કાર્યોમાં પણ જોડાય, સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા, બહારમાં ઉલ્લાસ દેખાય છે, ઉલ્લાસ એનો ખટક કોઈને બહારમાં ન દેખાય, એમ ખબર ન પડે કે આને કંઈક ખટકે છે અંદર, એવું ન ખબર પડે, બહારમાં તો ઉલ્લાસ દેખાય. મન વચન કાયાની ચેષ્ટા પ્રવૃત્તિ અને પરિણામનો ઉલ્લાસ દેખાય આમ એવું હોય બીજાને, ઉલ્લાસિત પરિણામ છે, અંદરમાં એને ખટક હોય, મારે જે જોઈએ છે એ આ નહીં. અને તેથી સ્વાભાવિક સંતોષ ન થાય. જો ખટક ન રહેતી હોય તો સંતોષ જાણે અજાણે થયા વિના કરીએ નહીં. આ પરિસ્થિતિ છે, કેમ કે બહુભાગ તો જીવને ઉદયને વશ અશુભ પરિણામ થાય છે, મુમુક્ષુ ગ્રહસ્થી હોય છે સામાન્ય રીતે, એટલે જે કુટુંબમાં જે પરિવારમાં હોય એને લગતા એને કાર્યો ઉદયમાં હોય છે, એ બધા તમામ કાર્યો છે તો અશુભ પરિણામ છે, એટલે અશુભનું પ્રમાણ ઘણું છે, તો અશુભનું પ્રમાણ ઘણું છે એટલે શુભ પરિણામ આવે ત્યારે જો એને શુદ્ધતા વિશેની ખટક ન હોય તો એને સંતોષ આવ્યા વિના, ચાલો આટલું તો અશુભ છેડ્યું, આટલું શુભ તો થાય છે, આખા દિવસમાં બધું અશુભ થાય છે, આટલું શુભ તો થાય છે, એવી રીતે એને સંતોષ રહે તો એને મિથ્યાત્વ દ્રઢ થાય. સંતોષ રહે એમાં આ તકલીફ છે કે એને મિથ્યાત્વની દ્રઢતા થાય, કેમ કે ત્યાં દર્શનમાં વધે છે. શુભ પરિણામ અશુભ છૂટીને શુભ પરિણામ થાય ત્યાં ચારિત્રમાં મંદ થાય છે અવશ્ય, કેમ કે અશુભ પરિણામમાં ચારિત્રમોની તીવ્રતા છે, શુભ પરિણામમાં ચારિત્રમોની મંદતા છે, પણ જો ત્યાં સંતોષ થાય તો ચારિત્રમાં મંદ પરિણમે ને દર્શનમાં તીવ્ર પરિણમે, આવી ગડબડ થાય, એ નુકસાન મોટું થઈ જાય. એ લોકોને સામાન્ય રીતે ખબર નથી કે ક્યાં દર્શનનો તીવ્ર થાય છે. ચારિત્ર મોહની સમજ છે એટલે અશુભ છૂટીને શુભમાં આવે, અને જેમ જેમ કશાયની મંદતાના પરિણામ થાય ત્યાં જીવને એમ લાગે છે પરિણામ બહુ સારા થાય છે, બહુ સારા ભાવ થાય છે. પણ ભાઈ, એ ચારિત્ર મોહની મંદતા છે, દર્શન મોહનો વિષય જુદો છે. અને એ સારા થાય છે એવી તારી ગણતરી એ ત્યાં ચાર દર્શન મોહને તીવ્ર કરે છે. આગળ બળ છે તો દરેક જગ્યાએ કઈ એની અપેક્ષા ન ખોલી શકાય, પણ એ સંતોષ ન થાય એની પાછળ એમ કહેવું છે કે જે દર્શન મોહને ના રસને ગાળવા માટે આગળ વધી રહ્યો છે એવા જીવને દર્શન મોહ તીવ્ર થાય એવા પરિણામ ન થાય. એને શુભ પરિણામની સાથેની ખટક છે એ ખટક પણ દર્શન મોહને ગાળે છે, અને સંતોષ નથી થતો એ પણ દર્શન મોહ એનો ઘટી રહ્યો છે એ જ પરિસ્થિતિને સૂચવે છે, પ્રસિદ્ધ કરે છે. હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે, આ ખટકનું કારણ આ છે. એવી ઊંડી ખટક, ખટકનું સ્પષ્ટીકરણ કેમ છે? કયા પ્રકારે એને ખટક છે કે મારે જે કરવાનું છે તે હજી બાકી રહી જાય છે, એવી ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે. કેમ કે બાકી રહ્યું છે તે બાકી છે, અને બાકી છે એટલે એ જાતની ખટક છે. ખટક સતત રહે છે અને ઊંડી રહે છે, જેમ કાંટો પગમાં ઊંડે રહી ગયો હોય એનો દુખાવો રિયાજ કરે, એનો દુખાવો મટતો નથી. નીકળી ગયો હોય અને કાંટાનો માર લાગ્યો હોય તો પણ એનો દુખાવો રહી જાય છે કે નહીં, એમ હજી જોઈએ છે, મળતું નથી. મારે જે કરવાનું છે હજી બાકી છે, મારું કામ બાકી છે, મારું કામ બાકી છે, એમ જેમ જેમ સમય જાય છે એમ એનો અસંતોષ છે એ તીવ્ર થતો જાય છે. સંતોષ થતો નથી ને અસંતોષ છે એ તીવ્ર થતો જાય છે. અસહ્ય પરિસ્થિતિમાં આવે કે હવે મને મારા પરમાત્માનો વિયોગ છે એ સહન થતો નથી, એવી સ્થિતિમાં આવે. કેમ કે આયુષ્ય મર્યાદિત છે, સમય જાય કેમ અસંતોષ વધી જાય? કે ખ્યાલ છે કે આયુષ્ય મર્યાદિત છે અને મર્યાદિત કાળમાં કામ પૂરું કરવાની શરત છે. આ કોન્ટ્રાક્ટ આપે છે કે નહીં લોકો? ભાઈ, તમારે આટલા કામમાં આ કામ પૂરું, આટલા સમયમાં આ કામ પૂરું કરી દેવું પડશે, અમારી એ જરૂરિયાત છે, એના માટે ભાવ આપીએ. પણ તમે અમારા સમયમાં કામ પૂરું કરો તો થોડો વધારે ભાવ આપવા તૈયાર છીએ, પોષણ છે અમને. માણસ કે કબૂલ, ભાવ વધારે લેવા માટે કબૂલ, અને સમયસર કામ ન કરી દઈએ તો પેનલ્ટી ક્લોઝ નાખે કે આ સમયમાં કામ પૂરું ન કરે તો અમને નુકસાન શરૂ થાય, એ નુકસાન તમને શરૂ થાય, અમને ન થાય એ નુકસાન તમને લાગશે, એટલા પૈસા અમે ઓછા દઈશું અમારા નુકસાન એના નાખે છે કે ના. એમ અહીંયા એમ કહે છે કે મનુષ્ય ભાવ મળ્યો, સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા, સાચી વાત કહેનારાને સમજાવનારા મળ્યા, તે પણ સાંભળી સાંભળીને સંમત કર્યું કે વાત તો બરાબર છે, છતાં તારું કાર્ય ન કર્યું, તે પણ તારા આયુષ્યની મર્યાદામાં ન કર્યું, એને તે લાગી જશે. પછી જલ્દી પત્તો લાગશે નહીં, સ્પષ્ટ વિષય છે કે જે કાર્ય બહુ અલ્પકાળમાં થાય છે એ કાર્ય ઘણો કાળ થવા છતાં તે ન કર્યું તો જરૂર તારી એ વિષયની અંદર જે સાવધાની આવવી જોઈએ, જે પ્રકાર આવવો જોઈએ એ પ્રકારમાં તું ઉપેક્ષિત રહ્યો છો, એની ઉપેક્ષા જરૂર થઈ છે, ગમે તે કારણ પણ એની ઉપેક્ષા થઈ છે, એ વાત સ્પષ્ટ છે, તો એનો દંડ પણ ભોગવવો પડશે. શ્રીમદજી તો પોતાની દશા વિશે ઘણી જગ્યાએ પત્રોમાં લખતા એવી જગ્યાએ લખી છે, કે આગળની વાત શું છે બહુ યાદ નથી રહ્યું, પણ એવું લખ્યું છે કે જો પછી આમ ન થયું તો આમ જેવા અવિચારી પણ થોડા જાણવા. એમ કે ખબર પડી કે આ જ સત્ય છે, આ જ સાચો માર્ગ છે, આ જ રીતે એની પ્રાપ્તિનો પુરુષાર્થ છે. આમ બધી તને ખબર પડી ને પછી પણ તે ન કર્યું તો કે છે કે તારો અવિચારી પણ છે, એ વાત નક્કી છે. પોતાને પોતાને માટે પોતાને ઠપકાય તો પછી અમે એક બહુ ઓછા જગતમાં અવિચારી માણસો હોય છે એમાં અમારો નંબર આવી જાય, એવી એવી વાત લઈ લીધી છે. કેવું વિષયનું મૂલ્યાંકન હોય છે ત્યારે જ્ઞાન દશાની પ્રાપ્તિ હોય છે, એ આવા બધા પત્રો કે વચનોમાંથી સ્પષ્ટ થાય છે. કેમ કે એ બધા વચનો પોતાના આત્મલક્ષી પરિણમનમાંથી આવી ગયેલા વચનો છે. આત્મલક્ષી પરિણમન કે જેને આત્માનું પ્રાપ્તિનું લક્ષ થયું હતું ને જેને એ લક્ષ થયું હોવાને લીધે એની પ્રાપ્તિ કરી હતી, પણ એ પ્રાપ્તિ થયા પહેલા કંઈક સમય જતો હતો ત્યારે ખટક આવતી હતી, તો આ બધી વાતો નીકળી જાય છે. ઓળખાણ પૂરી થઈ એની કઈ સાબિતી આપશો? બધા કે છે કે અમે ઓળખ્યા, સાબિતી શું? ઓળખા છે એની શું સાબિતી? બરાબર છે, કોઈ પુરાવો માગે, સાબિતી માગે તો શું આપવી? સવાલ છે કે નહીં? હે, એટલે એ વિષય થોડો એવો છે કે સંતોષ પકડવા જેવો વિષય નથી. ચાલો કાંઈ નહીં, સત્પુરુષને તો ઓળખ્યા, જેણે સત્પુરુષને ઓળખ્યા તેણે સત્સંગનો મહિમા પણ એવો છે. સત્પુરુષનો જેને મહિમા છે અને સત્સંગનો જેને મહિમા થયો એને જગતમાં મહિમાયુક્ત પ્રસંગો અને મહિમા જેની કરવામાં આવે છે એવા પદાર્થો એનો મહિમા ટળી જાય છે. આ એનો એક પુરાવો છે. શું ઘણા લક્ષણો છે પણ આ એક એનો પુરાવો છે. એની સરવાર પણ બુદ્ધિ થાય છે એ વિષયમાં, એક નિષ્ઠાએ તે જ્ઞાનીની આજ્ઞામાં રહે એ પરિસ્થિતિ એની પરિણામની ઊભી થઈ જાય છે, ત્યારે સમજવું કે સત્પુરુષને ઓળખ્યા છે. આ તો જરાક પોતાને અનુકૂળ ન પડે તો નાકનું ટેરવું ચડી જાય, મને અન્યાય થયો. અરે પણ તને ન્યાય કેટલો થયો એ તો જો. એક હારે હુંડલે અને હુંડલે જોખી દીધો માલ, સોનું દાગીના ઝવેરાત, એમાં એકાદી ફૂતરી ઉડી ગઈ, નહીં મને અન્યાય થઈ ગયો. હે, ભેગા ભેગા કોઈ ફોતરા હશે સેનાક, ફોતરું ઉડી ગયું અંદરથી, પણ હવે આ બધો માલ કેટલો આપ્યો એ તો જોતો નથી, એ ફોતરું ઉડ્યું. હે, એમાં તું કહીશ કે મને અન્યાય થાય છે, એ સત્પુરુષને ઓળખતા નથી. એ બહુ શ્રીમદજીએ બહુ સારો આંક માંડ્યો છે, 200માં છે ને વચનાવલી. 200 નંબર નો આઠ છે. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. પાંચ નંબરનો ગુણ છે 208માં. એટલે શું છે કે એનો ગમે તે વિકલ્પ હોય બધો વિકલ્પ એને સંમત છે. એમાં એનો કાજી ન થાય, ન્યાયાધીશ ન બને કે આ તમારો વિકલ્પ બરાબર છે આ બરાબર નથી. પોતે એનો ન્યાયાધીશ ન થાય, એનો ન્યાય કરવાનું તારું કામ નથી. એનો વિકલ્પ વાત પૂરી થઈ ગઈ, બીજું કઈ જોવાનું રહેતું નથી. એવો પ્રકાર છે. જ્યાં એ ન્યાય કરવા જાય છે જ્ઞાનીના વર્તનનો, જ્ઞાનીના વલણનો, જ્ઞાનીના વિકલ્પનો, ત્યાં એ પોતાની ઈચ્છાએ પ્રવર્તવા માંગે છે, જ્ઞાનીની ઈચ્છાએ. ચાર નંબરમાં એ બોલું છે કે પોતાની ઈચ્છાએ પ્રવર્તા અનાદિથી રખડ્યો છે. અનાદિકાળથી રખડ્યો હોય તો જ્ઞાની મળ્યા છે, પણ ત્યાં ઘણી વાર એ જ્ઞાનીનો પણ જ્ઞાની થયો છે, ગુરુનો પણ ગુરુ છે. એને આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. એને હજી ઓળખાણ પડી છે. એ તો પોતે બહુ ખાતરી આપીને વાત કરે છે. 194 પત્રમાં છે કે જે જ્ઞાનીને ઓળખે તે અવશ્ય, જે દશાને જ્ઞાની પ્રાપ્ત કરી છે તે દશાને અવશ્ય પામશે જ. પામે પામે ને પામે જ, ન પામે બને એવી એને પ્રતીતિ આવી જાય છે. જ્ઞાનીને ઓળખતા એને પ્રતીતિ આવે છે કે હવે હું પણ આવો થઈશ, એવી એને પ્રતીતિ આવી જાય છે. નિશંકતા ઉભી થાય છે. હા, એમાં કઈ પ્રશ્ન જ નથી. ઉતાવળ ન કરવી, ધીરા એટલે કૃત્રિમતા, એ ઉતાવળ ન થવી જોઈએ. પુરુષાર્થ ઉપડે જોરથી એનો નિષેધ નથી, પણ શુભાશુભ પરિણામ આવે, સહજ આવે, અને એને કૃત્રિમતાથી હટાવવા માટે હઠ થાય, એ પ્રકારની કૃત્રિમતાથી ઉતાવળ કરવા જઈશ તો શું? જે પ્રકારનું ધૈર્ય જોઈએ એ પ્રકારનું તો ધૈર્ય જોઈએ. ઉતાવળ જે પ્રકારે ન થવી ઘટે તે પ્રકારે તો ન થવી ઘટે, જે પ્રકારે પુરુષાર્થ કરવો જોઈએ થવો જોઈએ તે પ્રકારે તો પુરુષાર્થ ઉગ્ર થવો જ જોઈએ. એમ પરિણામના અનેક પાસા છે. એટલે રુચિ તો હોવી જ, રુચિ ભાવના લગ્ની એ બધા પરિણામ હોય, ત્યાં પણ કોઈ મુમુક્ષુને અયથાર્થતા થતાં ભૂલ થઈ જાય તો આવી થાય તે ન થવી જોઈએ, એટલું માર્ગદર્શન છે. આ શાસ્ત્રમાં આ પ્રકરણ ઉપર ઘણો પ્રકાશ પાડ્યો છે, એ વિશેષતા છે. મુમુક્ષુને અનેક પ્રકારના પરિણામ થાય એની અંદર એની જે લાઈન દોરી, ગાઈડલાઈન અમને આપી છે, દૂર બી જાય છે. આમ થવું જોઈએ ને આમ ન થવું જોઈએ, આમ થવું જોઈએ ને આમ ન થવું જોઈએ. પોતાના સ્વાનુભવથી વિષયનું પ્રતિપાદન ખૂબ આવ્યું છે. એવું અનુભવ પૂર્ણ છે એ બધો. હા, 25મા ખટક નો બોલાવ્યો ત્યારે આનું અનુસંધાન થયું. ઘણા બોલ છે, પુષ્કળ માર્ગદર્શન તો સૌથી વધારે બોલ છે. એવી જ રીતે પરમાગમ સારમાં પણ માર્ગદર્શન ઘણા બોલ છે. કેમ કે મુખ્ય ઉપદેશ તો એ જ છે, જ્ઞાનીને શું ઉપદેશ કરવાનો હોય. જેને માર્ગ જોયો અને માર્ગની અંદર જે વિચરે છે એને તો કઈ બહુ ઉપદેશની આવશ્યકતા નથી. એ તો આપોઆપ જ આગળ વધી રહ્યા છે અને પૂર્ણ થઈ જશે. પણ જેને માર્ગ મળતો નથી અને જે માર્ગ શોધે છે એને માર્ગ મુખ્યપણે બતાવવામાં આવે છે. અથવા દર્શનભૂના રાજાને જેણે હણી નાખ્યો છે એ તો બધા સૈન્યને ખલાસ કરવાનો છે. એમ તો તાકાત છે જ, રાજાને મારવાની તાકાત છે. એ સૈન્યને નહીં મારી શકે એ પ્રશ્ન રહેતો નથી. કે પહેલા મોટો દુશ્મન કેમ મરાય એ વાત ઉપર આખો શાસ્ત્ર વિસ્તાર આવે છે. શું કહે છે, કેવી ખટક રહે છે કે હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે. એનો અર્થ એ થયો કે એને ભ્રમણાય નથી થતી. કેટલાકને તો ભ્રમણા થઈ જાય છે. ભાઈ, અમે તો ધ્યાનમાં અવારનવાર બેસીએ છીએ, સ્વરૂપનું ચિંતન ઘણું કરીએ છીએ, અંદરમાં શાંતિ અનુભવાય છે માટે સમ્યક દર્શન થઈ ગયું છે, એ પણ વાત નથી. બાકી છે અને બાકી છે એમ બરાબર ખ્યાલમાં હોય છે. મારું કામ બાકી છે એનું એને બરાબર ભાન હોય છે. અને એ સંબંધીની એને ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે એમ, કૃત્રિમતાથી રાખવી પડે એમ નહીં પણ રહ્યા જ કરે. એની ભાષા એમ બતાવે છે, એની સહજતા સ્પષ્ટ કરે છે ભાષાથી, કે નિરંતર એને રહ્યા જ કરે. તેથી બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી. ખટક રહે છે એટલે સંતોષ નથી ઉપજતો. ન ખટક રહે તો સંતોષ થયા ના રહે નહીં એમ એની અંદર આપોઆપ આવી જાય છે. અને અંદર જ્ઞાયક વસ્તુ હાથ આવતી નથી એટલે મૂંઝવણ તો થાય. આ દર્શન પરિષદ છે. જ્ઞાયક વસ્તુ પોતે આત્મા છે. હું જ્ઞાયક છું એનો વારંવારનો અભ્યાસ પણ હજી અનુભવમાં પરિણમતો નથી તો એને ક્યારેક મૂંઝવણ પણ થાય છે. એ મૂંઝવણ એવી મૂંઝવણ નથી કે મૂંઝાઈ મૂંઝાઈને મૂંઝ થઈ જાય, એવી મૂંઝવણ નથી. મૂંઝવણ તો થાય પણ આડો અવળો નહીં જતા મૂંઝવણમાંથી તે માર્ગ શોધી કાઢે છે. મૂંઝાય તો માર્ગ શોધે ને ન મૂંઝાય તો માર્ગ શોધે નહીં. આ કુદરતી નિયમ છે. આ લોકો નથી કહેતા કે ભાઈ એક વર્ષ દુકાળ પીડ્યો તો આ તળાવ થઈ ગયો. આ ગામને પાણીની સગવડ નહોતી ને તળાવનું તો પાણીનું દુઃખ રહ્યા કરતું. એમાં એક વખત દુકાળ પડ્યો તો બધાએ એમ નક્કી કર્યું કે પાણી વગર તો જીવી શકાશે ને એક તળાવ ખોદી નાખવાનું. તો જે મુશ્કેલી છે એ ઘણી વાર માર્ગને શોધી કાઢે છે. એમ અંદરમાં જ્ઞાયકને ગ્રહણ કરવા માટેનો જેનો પ્રયત્ન છે છતાં મળતું નથી તો મૂંઝાય છે. પણ મૂંઝવણ થાય તો પણ એ મૂંઝાઈને ક્યાંય પરિણામ એવા ન બગાડે, આડો અવળો ન થાય એટલે એવા પરિણામ ન બગાડે કે મૂંઝાઈ જાય એનું જ્ઞાન. માર્ગને શોધે છે એ મૂંઝવણમાંથી મૂંઝવણનો ઉકેલ શોધી કાઢે છે કે અંતર્મુખ કેવી રીતે થવું. એમ છે ને કે જ્ઞાન વેદન પકડાતું નથી, સ્વરૂપ લક્ષે જ્ઞાનનું જ્ઞાનમાં વેદન થાય છે ત્યારે સ્વાનુભવ થાય છે. તો સ્વરૂપનું લક્ષ અને જ્ઞાન વેદન આ બંને એક સાથે જ્યારે આવે ત્યારે સ્વાનુભવમાં જીવ આવે, ત્યાં સુધી આવતો નથી. તો એનો એ રસ્તો શોધે છે, અંદરમાં ને અંદરમાં એની શોધ એની ચાલે છે કે જો જ્ઞાનમાં જ જ્ઞાન વેદન છે અને ક્યારે જ્ઞાને પોતાના પોતાના વેદનનો ત્યાગ કર્યો નથી કે થઈ શકતો નથી તો પછી દૂર ક્યાં જવાનું છે? નથી મળતું એ વાત હકીકત છે, પણ નહીં જ મળે એ વાત નથી. અંદર ને અંદર એની મૂંઝવણ છે એનો ઉકેલ કરી નાખે છે, સંશોધક વૃત્તિ તીવ્ર થાય છે, શોધી કાઢે છે એમ લીધું છે ને, તો ત્યાં સંશોધક વૃત્તિ તીવ્ર થાય છે. અને દર્શન ઘણો મંદ થયા પછી સંશોધક વૃત્તિ તીવ્ર થાય તો એને માર્ગ ને આત્મા ન મળે એવું બંધન નથી, કેમ કે જ્ઞાન ત્યાં નિર્મળ થઈ જાય છે. એટલે મૂંઝવણ થાય તો એ થઈ થવા યોગ્ય છે, થાય પણ ખરી, ન થાય એ પ્રશ્ન નથી, તો પણ એમાંથી સાચો મુમુક્ષુ છે એ માર્ગ શોધી લે છે.
જય હો પરમ કૃપાળુ શ્રી કહાં સુ દેવ કૃપાળુ જય જાગે જગમ્બર જનધામ જય હો.